સમયસાર ઉપરના પ્રવચનો 16મી વારના, એમાં સમયસાર ખ્યાતિ, એમાં 5મા નંબરનું પ્રવચન છે. એમાં આપણે 110 નંબરના પેજ ઉપર પહોંચ્યા છે. એમાં 110 નંબરનું પ્રવચન છેલ્લે આપણે ક્યાં વાંચ્યું હતું? સમયસાર અલૌકિક ચીજ છે, ભરત ક્ષેત્રનું અજોડ રત્ન છે, તત્વ છે. સમયસાર બે રીતે, કોણ બે રીતે લેવું? સમયસારમાં વાચક અને વાચ્ય બે લઈ લેવાય. એમાં તે આ સમયસાર એટલે પોતાનો શુદ્ધાત્મા અને એને બતાવનાર જીનવાણી, એ અલૌકિક ચીજ છે. ભરત ક્ષેત્રનું અજોડ કેવું છે? તત્વ છે. તત્વ એટલે એને આ બતાવ્યું. પોતે તો શુદ્ધાત્મા છે, જીનવાણી સમયસારે પણ એ આપણને બતાવ્યા. પછી ગુરુદેવ યાદ કરે છે, જયચંદજીએ ઓલું કહ્યું હતું શરૂઆતના પદમાં, સમયસાર અવિકાર સૌ ભૂફ. શું આવ્યું હતું? સમયસાર જિન રાજ હૈ સ્યાદ વાદ જિન ગ્રંથતા હું. પછી બીજી ભૂપ એમાં આવે, સમયસાર ભૂપ એવું પણ એક ભૂપે છે. એટલે હું સમયસાર સૌ ભૂપ એવી રીતે તે અહીંયા એ ગુરુદેવનો અર્થ. સમયસાર બધા શાસ્ત્રનો અર્થ છે. રાજા ભૂપ, ભૂપ એટલે રાજા છે. બધા શાસ્ત્ર અચ્છા, એ ઓલામાં છે અંતમાં. એટલે એ આખું શ્લોક ઉપર નું આખું લઈને એમાં સમયસાર બધા શાસ્ત્રનો રાજા એટલે ભૂપ. એટલે આમાં કોઈને એમ થાય કે આ તમે શેને કરો છો મહત્તા? સમયસાર ને, બીજાની ગૌણતા. એમાં જોઈ ને તમે નામ કોને આપ્યું? જેમ અહિયાં સિમંદર ભગવાન ની શું છે એટલે મુખ્યતા છે ને, બીજા ભગવાન ની જીન મંદિરમાં સિમંદર ભગવાન, સમસણમાં જીન સિમંદર ભગવાન, મહારાષ્ટ્રમાં સિમંદર ભગવાન, તો બધું શું છે? જીવનમાં છે ને કોઈને શબ્દો વાપરતા કરતો વિચાર નથી આવતો. એક સિમંદર ભગવાનની પાછળ એક નહીં, બધા અનંત આવા આત્માઓને અમે એને બહુ માન, પણ સ્થાપના કરવામાં મર્યાદા હોય. 2424 ભગવાન નહીં, અનંતાનંત તીર્થંકરો. 424માં ભરત એરાવતના હો કે 400 મહાવીરના, બધા જ અમારા માટે શું છે? પૂજ્ય છે. પણ બિરાજમાન કરવા માટે શું હોય છે? એની મર્યાદા હોય છે. બાકી એક જ મને લાડવો ભાવે છે કે બીજા લાડવા નથી ભાવતા એમ ને? એક ઘરનો લાડવો ભાવે એટલે બીજા નથી ભાવતા, એવું હશે. પણ શું થાય, શક્તિ એની મર્યાદા હોય કોઈને એટલા માટે. અને બીજું, સિમંદર ભગવાનનો ઉપકારની વિશેષતા ગણીને ક્યારે આપણે વિચારતા નથી. ઉપકારની એક શું હોય છે? હંમેશા વિશિષ્ટતા. અનાદિ નમસ્કાર મંત્રમાં પણ ઉપકાર ગણીને હરિયંદને પહેલા લીધા છે. નહીતર આ રીતે જે કરીએ શુદ્ધતાની અપેક્ષા એ તો સિદ્ધ ભગવાન, અને છતાં ઉપકારને લઈને મુખ્યતા કરીને શું હોય છે? એવી રીતે કોઈ કરે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમી, મંગલમ કુંકર, તો કોઈને એમ થાય એમ એટલું સમજવું બીજાના નિષેધપૂર્વક નથી, એના ઉપકારને બસ આવું બધું કરવામાં આવે. નિષેધ શું કામ હોય? કોઈનો શું કામ હોય એનું? પણ એ મર્યાદા તો આ રીતે જે વિષય ચાલતો હોય, જે શાસ્ત્ર, બાકી કોઈ પણ અનુયોગ, કોઈ પણ શાસ્ત્ર એ કેવું છે? વિતરાગતા પોષક છે. એમાં કોઈ એવી રીતે બીજાના નિષેધપૂર્વક એ હોતું એ નથી. ચલો પછી એનાથી આગળનો પેરેગ્રાફમાં લઈએ. એમાં 4-5 લાઈન છે, ચૈતન્ય તત્વને જાણતા કોઈ જાણવાનું બાકી રહ્યું નહીં. એવું કેમ હશે? ચૈતન્ય તત્વને જાણતા કોઈ જાણવાનું બાકી રહ્યું નહીં. અરે જાણનાર તત્વને તો જાણ, પછી હું બાકી રહ્યું? પ્રત્યક્ષ પરોક્ષ અહીંયા ગુણ કરજે, પણ જે જગતનો જાણનાર છે એને જાણતા હવે શું બાકી રહે છે? તો એ ચૈતન્ય આપણને શું થાય છે? મારે બધું જાણવું છે, વિશ્વને જાણવું છે, અને વિશ્વને જાણવા માટે મારે શું કરવું પડશે? એટલે વિશ્વની તરફ નજર કરવી પડશે. મારે ત્રણ કાળ ત્રણ લોક જાણવા છે તો મારે પેલું કયું જાણવું, ત્રણ લોક જાણવા છે પેલું કયું જાણવું, મધ્ય લોક કે કયું જાણવું પેલું? આપણે આપણી વાત કરીએ, આપણી વાત કરીએ, આપણે મારે ત્રણ લોક જાણવા છે પછી ત્રણ કાળ જાણવા છે તો મારે પેલું શું ક્યાંથી શરૂઆત કરવી? સાચા, ચાલો ભરત ક્ષેત્રમાં, એમાં આર્યખંડથી શરૂ કરીએ બધું, ને બરોબર? નહીંથી આપણે નજીકથી શરૂ કરીએ પછી દૂર તરફ જશે. જીવનને ખબર નહીં, પોતાના જાણનાર તત્વને જો ભૂલે છે ને તો પૂરું જ્ઞેય પણ નહીં જણાય. શું છે? પોતાના જાણનાર તત્વને જો ભૂલી ગયા તો પુરુષ નહીં પણ નહીં જણાય, અને પોતાના જાણનાર તત્વને જો પૂરું જાણી લીધું તો ઓલું બધું સહેજે જણાઈ જશે તને જીવનમાં. એનો અર્થ શું થયો? એક જૈન દર્શન, એક મોટામાં મોટો જેને કહે ને એકદમ પાયાનો સિદ્ધાંત, બોટમ લાઈન કે બોટમ લાઈન પ્રિન્સિપલ કે પોતાને મૂકીને ક્યારેય કઈ કરવું નહીં. પોતાને મૂકીને કર્યું તો કઈ જ એને શું થવાનું છે? પ્રાપ્તિ થવાની નથી. પોતાની જીવનમાં મુખ્યતા રાખી નાખી અને સાધના તો જ થવાની. ઇંગ્લિશમાં તો બોલી લે, આઈ ઓલવેઝ કેપિટલ. અહીંયા કે છે તું પોતે પેલા મુખ્ય રાખજે તને. તો ચૈતન્ય તત્વને જાણતા કોઈ જાણવાનું જ્ઞાનને યાદ કર્યું તો સામે જ્ઞેયનું જ્ઞાન થયા વગર એ રહેશે નહીં. અને એ જ વાતને આગળ લઈએ એના પછી કરે. આખા આત્મતત્વને શ્રુત જ્ઞાન જાણે છે. આવી ગયું? અહીંયા ઉપર લીધે એટલે ખાલી કેવળની વાત નથી, અહીંયા કોની વાત સાથે છે? શ્રુત જ્ઞાન. કારણ કે અહીંયા સરસ્વતીની જે ત્રણ મૂર્તિ કીધી એમાં કેવળ જ્ઞાન પણ લીધું છે, ભાવશ્રુત જ્ઞાન પણ એ લીધું છે. ઓલું પ્રત્યક્ષ છે, આ પરોક્ષ છે. તો આખા આત્મતત્વને શ્રુત જ્ઞાન જાણે છે, જાણી શકતો છે. અને આ શ્રુત જ્ઞાન કોનું હશે? ગણધરદેવનું હશે કે શ્રુત કેવળીનું હશે? શ્રુત જ્ઞાન તો શ્રુત કેવળીને જોઈને આપણને, એટલે આપણે તો અહીંયા ભાવશ્રુત જ્ઞાનની વાત છે, જે આત્માને જાણે, આખા આત્માને જાણે, આખા આત્મતત્વને સૂચના જાણે. એટલે ભાવ સૂચના દેડ કામ કઈ ખબર ન હોય, એના કરતા તો આપણને વધારે ખબર છે. એટલે આપણે એના કરતા એને તો કઈ સાત પરસેન્ટ સમ્યક દર્શન નથી, પણ જ્ઞાન તો વધારે છે ને આપણી પાસે. જ્ઞાન જ્ઞાન આપણે કરતા જ્ઞાન વધારે, આપણને વધારે જ્ઞાન છે કે નહીં? જોવે જ ને, પેલું સંઘની પણું હશે તો જ સમયગ્રસ્ત થશે કે નહીં? એટલો બધો પક્ષ રહી ગયો છે. કોનો? બે પ્રકાર, કોઈ ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાનમાં કોઈ બે પ્રકાર, એક શુભરાગની મીઠાસ અને ક્ષોભસમ જ્ઞાનની અધિકતા. એને એમ થયું કે ક્ષોભસમ વધશે તો જ જાણે મારું શું થશે. અરે આ માર્ગ એટલો સ્વાધીનપણાનો, નિરપેક્ષપણા છે. આત્માને અનુભવને માટે આત્મા શબ્દોની પણ જરૂર નથી, એટલો નિરપેક્ષ માર્ગ છે. અને ક્યાંક ને ક્યાંક આપણે અટકી રહ્યા છે. તો આખા આત્મતત્વને શુદ્ધ જ્ઞાન, આખો એટલે શું લેવું? પરિપૂર્ણ એટલે શું લેવું? દ્રવ્ય ગુણ પર્યાય, એટલે જે ભાવશ્રુત જ્ઞાનનો એટલે કે પ્રમાણ જ્ઞાનનો બધો જ. શ્રદ્ધાને માટે આખો આત્મા એટલે શું? શ્રદ્ધાને માટે, શ્રદ્ધાને માટે ત્રિકાળી ગુણનું અભેદપણું શ્રદ્ધાનો, અને દ્રવગુણ પર્યાયનું અભેદપણું એ ભાષો. તો આવા આખા આત્મતત્વને શ્રુજ્ઞાન જાણે છે. હવે કે છે નિત્યમેવ પ્રકાશતમ, કીધું ને હવે નો અર્થ, તે એમને એમ સાધ્ય દશા સુધી રહો એ આશીર્વાદ વચન છે. જે હવે ભાવશ્રુજ્ઞાન પ્રગટ થયું એ ધારાએ શું થવું જોઈએ? વધતું વધતું પૂર્ણતાને પામો, વચ્ચે પડો નહીં. કાલે બધી વાતો લીધી જોડણી ક્ષાયિક નીન બધી, તો એ આશીર્વચન. આશીર્વાદ આપે ને કોઈ, આશીર્વાદ વડીલ નહીં આપે તો એટલે શું કહે? આશીર્વાદ આપે. બધી જાતના હોય ભણવામાં તો બસ એના આશીર્વાદ, એટલે કે આમાં થઈને તમે આગળ ભણો. આશીર્વાદ જે જે વિષયના હોય એમાં, એમાં અહીંયા શેના આશીર્વાદ છે? કે ભાવશ્રુત જ્ઞાન શું છે? હવે એવું ને એવું ટકતું ટકતું એ પૂર્ણ થઈ જાવ તે એમને એમ એમને એમ તો ખબર પડે ને એમને એમને એમ એમને એમ હજી કઈક બદલશે તો કરવું ને સુજ્ઞાન માં કેવળ નામ થશે બદલશે તો કરવું ને એમને એમ એટલે ક્યારે પણ જાતને બદલતો અપૂર્ણતામાંથી પૂર્ણતા થશે પણ સમ્યકપણું શું રહેશે નિરંતર રહેશે એમને એમ એમને એમ એટલે એમને એમ રાખજે એમ અહીંયા શું છે જે સમ્યકપણું પ્રગટ થયું છે એ સમ્યક પ્રાણની દ્વારા કંચાલુ રહેવાની છે એમાં બાકી અપૂર્ણતામાંથી પૂર્ણતા તો થવાનું છે તો એ તે એટલે ભાવસુ જ્ઞાન એમને એમ સાધ્ય દશા સુધી એ રહો એ આશીર્વાદ વચન છે સાધ્ય દશા સુધી એમ કેમ લખ્યું પછી તો એ ભાવસુ જ્ઞાન માંથી કેવળ નામ થાય પણ એ ક્યાં સુધી ટકો એ પૂર્ણતા ના થાય ત્યાં સુધી અને એ જ શું છે આશીર્વાદ છે સરસ એના પછી જો પેરેગ્રાફ ગજબ વાત કથનની પદ્ધતિ અલૌકિક છે ઉર્દેશીને એવા કેવા ભાવ આવતા છે આચાર્ય દેવના એક એક શબ્દોમાંથી પોતે પોતાને સ્વતંત્ર કરે ત્યારે તેને પ્રવચન દેતા દેતા પણ એક કેવો આવે કે ગજબ પછી જો આગળ અમૃત ચંદ્રાચાર્ય દિગંબર મુનિ જબ્બર આમ આપણે જબ્બર શબ્દ ક્યારે હા એટલે આચાર્ય દેવો એકદમ વેલ બિલ્ટ હશે બધા એવી રીતે જબ્બર એટલે એક એમના શબ્દો ઉપરથી એમની પરણતીની કેવી દ્રઢતા છે ખ્યાલમાં આવી શકે શું છે શબ્દો ઉપરથી જેમ કોઈના શબ્દો ઉપરથી શું ખ્યાલ આવે એકદમ જો કેવળી કારણે સાક્ષર હશે ને એની ભાષામાં પણ આખી જુદી શૈલી આવે આપણે તું ક્યારે આવ્યો બોલો કે આપ ક્યારે પધાર્યા આમ જો એક ભાષા ઉપરથી આખો શું થાય છે એનું ભાવોનું એના જ્ઞાન એટલા ભણા કે એટલી ભાષા સાક્ષર જેને કહી ને એ જે લખે લેખકોને આપણે બધો આખો મોટો એમ અહીંયા આચાર્યદેવના શબ્દો ઉપરથી એની અંદરની પ્રણતી કેવી કામ કરતી હશે એ બધું એ ખ્યાલ આવી કથન પદ્ધતિ વાચ્યના ભાન વિના આવી શકે નહીં શું સ્ટેટમેન્ટ આવ્યું એવું કાંઈ આમાં લખ્યું નથી આ વાચક એમને એમનું આવે એ અંદર એનું જે વાચ્ય છે એનો અનુભવ થયો છે તો આખી આ વાણીમાં પણ કોઈ અપૂર્વતા આવતી લુખાશ નથી કારણ કે આવી જે તત્વની એક વાત કે એક અનંત ધર્મ આત્મ તત્વ છે એને જીનવાણી કહે છે જ્ઞાન એને જાણે છે અને એ ત્રણેય થઈને એને સરસ્વતીની મૂર્તિ કે એ નિત્યમેય પ્રકાર એ પોતે અનંત ધર્મ સ્વરૂપને જે બતાવે એ અનેકાંતમય મૂર્તિ આમાં બે ખાસ ધ્યાન રાખ્યા બે ધ્યાન રાખવાના અનેકાંતમય મૂર્તિ અનંત ધર્મમય મૂર્તિ અનંત ધર્મમય તત્વ અને અનેકાંતમય મૂર્તિ ક્યાં બે શબ્દો છે અનંત ધર્મણી તત્વ તત્વ છે પદાર્થ છે કેવો છે અનંત ધર્મ વાળો અને એને કેનાર કોણ છે અનેકાંતમય મૂર્તિ કેનાર ને જાણ તો બે કે એ અને છે અનેકાંત સ્વરૂપ ભગવાન આત્મા છે બાકી તો બધાય છે અને એને જાણે છે અને એને કેનાર છે અને જાણનાર કોણ છે અનેકાંતમય તો બે શબ્દો અને અનંત ધર્મમય તત્વ અને અનેકાંતમય મૂર્તિ તો આવી જે કથન પદ્ધતિ એ વાચ્યના ભાન વિના તો આ કથન પદ્ધતિ શું છે વાચક આ કથન પદ્ધતિ વાચક છે અને એ જેને બતાવે છે કોણ છે વાચ્ય અને એટલા માટે વાચ્યના ભાન એટલે અનુભવ વિના વાચકમાં આવી વાત નહીં આવી શકે જેણે સાકર ચાખી છે એ સાકર વિશે વાત કેવી કહેશે ખાલી સાદી એ મસ્ત છે એની કરતા પીએચડી ભણ્યો હશે બહુ સારી વાત કરશે શબ્દોની રમતની વાત નથી જે સાકર ચાખેલું છે એના જે વાણીમાં વજન હશે કે સાકર કેવી હોય ગળી જ હોય મીઠી જ હોય આપણને કોઈ 10 વાર પૂછે સાકર કેવી હોય તો આપણે શું કરશું ના પછી તો એમ કહે ભાઈ તમે બહુ કયો છો કદાચ કડવી હશે એમ નહીં કે એટલે વારે વારે પૂછે તો પણ કોઈ મોટો વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ આવીને પૂછે તો તો પણ કે તમને નાના છોકરા નું ખબર પડે, અમે એટલા મોટા જ કહીએ, એ તમે એ તો તમારે કઈક ભૂલ થઈ ગઈ હશે. જીવનમાં આ એક અનુભવ શું છે, જીવનમાં કોઈ પણ ધાર્મિક પ્રજાને કઈ પ્રવૃત્તિ કે જે ક્રિયા કે જે કહ્યું એનું મૂળ પ્રયોજન શું હોવું જોઈએ? અનુભવ. સ્વાનુભવ છે તો જ ઓલું કાર્યકારી છે, અને સ્વાનુભવ નથી તો કોઈમાં નથી. તો આવી કથન પદ્ધતિ આચાર્ય જે આપણને કહે છે, વાચના ભાનુના શબ્દો ઉપરથી આખો. અને ઘણા વેપારીને તો બહુ ખબર પડી જતી હોય છે કે આ ભાવ પૂછવા આવ્યો છે કે લેવા આવ્યો છે, ખબર પડી જાય ને એના ટોન ઉપરથી આથી બધું, કે આ ખાલી ખાલી ભાવ તપાસવા આવે બાકી કાંઈ. અથવા કોઈ ક્યાંક ગયા હોય જમવાનું કહેતા હોય, ભાઈ તો ઓળખીતા હોય આવ્યા હોય, એટલે વિવેક ખાતર કહે છે કે ખરેખર કહે છે શેના ઉપરથી. આ બધું શું છે? વાચક વાચ્ય નિયોગ. આગળ આવી ગયું ને, શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ નો વાચક વાચ્ય નિયોગ. મંગલ ધર્મ નવું ધર્મ ધન ભોગ. આ રીતે બીજો શ્લોક પૂરો થયો, હવે ત્રીજો શ્લોક. ચલો તો ફરીથી આપણે પેલા બે શ્લોકમાં શું વાત આવી, પેલા શ્લોકમાં શેની વાત આવી? જેને જેની અમારે આ વાત કરવી છે એનું પેલું તો વર્ણન આવ્યું. કોની વાત કરી? સમયસાર. તો સમયસાર એટલે કોનું કેવું છે? શુદ્ધ આત્મા. તો શુદ્ધ આત્મા કેવો છે? તેના ચાર બોલે વર્ણન કર્યું. કેવો છે? એ પદાર્થ છે, ભાવવાન એ સમયસાર છે. અને ભાવવાન છે તો ભાવ હોવો જોઈએ. તો કેવો છે ને? ભાવ એટલે કે ગુણ. તો એનો શું છે? ચિત્ત સ્વભાવ છે. જ્ઞાન એનો શું છે? સ્વભાવ છે. ત્રીજો પ્રશ્ન થાય તો પ્રાપ્ત કેમ થાય? સ્વાનુભૂતિ થી એ પ્રાપ્ત થાય. તો એનું ફળ શું આવે? સર્વ ભાવવાન. જે એક આશ્ચર્ય છે, સ્વાનુભૂતિ અને જાણવાનું ફળમાં બધું છે ને, સ્વાનુભૂતિ અને એના ફળમાં શું આવ્યું? સર્વ ભાવવાન. બીજા અન્ય ભાવ. બીજા અન્ય ભાવ એટલે કોણ? બીજો અન્ય ભાવ એટલે પોતે તો આવી ગયો સ્વાનુભૂતિમાં, પણ અન્ય ભાવમાં કોણ? અન્ય દ્રવ્ય, અન્ય ક્ષેત્ર, અન્ય કાળ અને અન્ય ભાવ, એ બધાને જાણે. આ રીતે સમયસાર એટલે આપણને પહેલા શ્લોકમાં આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય કહે હવે શેની વાત આવશે? શુદ્ધાત્મા. હવે કહે છે કે આવો શુદ્ધાત્મા છે એને જાણનાર કેનાર તો કોણ છે? તો કે આત્મા પેલો કેવો છે? પદાર્થ કેવો છે? કે અનંત ધર્મનો ભાવ, અનંત ધર્મની તત્વ, અને એને જાણનાર જ્ઞાન જાણે છે અને વાણી એને કહે છે. અને તો પછી એનું નામ શું છે? અનેકાંતમય મૂર્તિ. એ અનેકાંતમય એ વસ્તુ સ્વરૂપને મુખ્ય ગુણ શૈલીથી એ સમજાવે છે. અનંત ધર્મો છે તો એને સમજાવવા માટે અનેકાંત સ્યાદવાદ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે એ રીતે પહેલામાં સમયસાર શુદ્ધાત્મા કહીને દેવને યાદ કર્યા, બીજામાં જીનવાણીને યાદ કર્યું, હવે ત્રીજામાં. અને એ રીતે જો વિચાર કરીએ તો ત્રણ સરસ્વતીની મૂર્તિ ને, એક જ્ઞાન અને એક વાણી. જ્ઞાનમાં બે, કેવળ જ્ઞાન અને ભાવસૃત જ્ઞાન અને વાણી, એમાં ત્રણ માં શું આવી ગયું? ભાવસૃત અને ત્રીજામાં વાણી. પહેલામાં ત્રીજા શ્લોક એ તો દેવ શાસ્ત્ર ગુરુ એ રીતે છે. ઓલા ત્રણમાં ત્રણ પ્રકારની સરસ્વતી મૂર્તિ કીધી ને એમાં દેવ શાસ્ત્ર ગુરુ. કેવળ જ્ઞાન આવ્યું તો કોણ આવ્યું? દેવ આવી ગયું. પછી ભાવશ્રુત વાળા કોણ છે? ગુરુ આવ્યું. અને ત્રીજું સુધી આવ્યું ને વાણી કે છે. તેમાં પણ ત્રણ પ્રકારની સરસ્વતીની મૂર્તિ કીધી, એમાં પણ કોણ આવી ગયા? દેવ શાસ્ત્ર એ ગુરુ એ આવી ગયા. અહીંયા હવે આ રીતે કે પેલા શ્લોકની સમયસાર એટલે દેવ શુદ્ધાત્મા, કારણ કે એમાં શુદ્ધાત્મા બે છે, એક પ્રગટરૂપ શુદ્ધાત્મા અને એક શક્તિરૂપ. અને અહીંયા બીજામાં મુખ્ય જીનવાણી, એ કઈ અનેકાનમય મૂર્તિ, એમાં જીનવાણી લો. હવે અહીંયા કોની વાત આવે છે? ગુરુની. ગુરુની કેવી રીતે આમાં વાત આવે? પોતાની વાત કરે છે ગુરુ, અને સાથે સાથે બીજી એક શું ઉમેરે છે? પોતે પ્રતિજ્ઞા કરે છે કે આ સમયસારની વ્યાખ્યાથી જ તો એ રીતે આખું મંગલાચરણ અને પ્રતિજ્ઞા, જેમ જયચંદજીનું પણ મંગલાચરણ હતું ને, સમય સાર શાસન કરું દેશ વચનમય વાય, તેમાં પણ આવ્યું પરમાત્મ પ્રણમી શારદ સુગુરુ નમી, તેમાં દેવશાસ્ત્ર ગુરુ અને પછી સમય સારું દેશ ભાષામાં કહી છે અને પ્રતિજ્ઞા. તો અહીંયા આવે ચાલો 111 પાના ઉપર આપણે આવી જઈએ. એમાં જ વચ્ચે છે શ્લોક છે ને એના પછીનો, સમયસાર એટલે મેળો શબ્દ, સમયસાર એટલે શું? બે વાત લઈ લીધું, શુદ્ધાત્મા અથવા અથવા તથા વાણી, એને એટલે વાણી એટલે કોણ? શુદ્ધાત્માની વાત કહેનાર. અહીંયા સમયસાર ફરીથી અહીંયા સમયસારમાં એ રીતે જો લઈએ તો બીજી રીતે પણ શું લેવાય? શુદ્ધાત્મામાં કોણ લેવાય? કારણ કાર્ય બે પણ લેવાય. કારણ સમયસાર એ પોતાનો તિકાળી શુદ્ધાત્મા, અને કાર્ય સમયસાર એટલે જે પૂર્ણતાને પ્રાપ્ત થયેલા એવા પરમાત્માને, એ પણ એક છે. અને બીજું અહીંયા એ વાચ્ય અને એને સાધ્ય પદને પેલા ધ્યેય, અને અહીંયા વાણી એટલે એને કેનાર વાચક એ સમયસાર. તો એ શુદ્ધાત્મા અને એને કેનાર એ વાણી, એને અહીંયા કહે છે. તો હવે એની એટલે સમયસારની ટીકા કરતા, ઘણી વાર છે ને ગુજરાતીમાં ટીકા કરનાર એટલે શું કહેવાય? ક્રિટિસાઇઝ કરે, એવો અર્થ નહીં. ટીકા એટલે ક્રિટિસાઇઝ કરે, એનો દોષ બતાવ્યો નહીં. ટીકા એટલે વિસ્તાર, એમાં રહેલા ગર્ભિત ભાવોને ખુલ્લા કરીને બતાવે, એની એનાલિસિસ, એનો વિસ્તાર કરે, એની એ એનો યથાર્થ પણ એનો વિસ્તાર કરવો, એવું તો કોઈ દે આપણે વિચાર, આપણી ભાષામાં કોઈ વિચિત્રતા જ હોય છે. એમાં કઈ બીજું ક્રિટિક્સ છે, ક્રિટિક્સ છે એટલે એ તો એમાં જેવું છે એવું એની એનાલિટિક્સ. તો એ રીતે અહીંયા હવે જો એના પછી છેલ્લો પેરેગ્રાફ, બે વાત કહી છે પર્યાય દ્રષ્ટિએ. બે વાત કહી, ક્યાં બે વાત કરી છે? આમાં આ ત્રીજા નંબરના કળશમાં, એમાં બે વાત કહી છે પર્યાય દ્રષ્ટિ એટલે કે પર્યાય અપેક્ષા, પર્યાયમાં બે ભાવ કીધા. ક્યાં બે ભાવ કીધા? મારી અનુભૂતિ અને એની પછી પરમ વિશુદ્ધિ. તેમાં શું આવી ગયું? મારી અનુભૂતિમાં કોણ આવી ગયું? સંવર નિજરા. અને મારી એની પૂર્ણ પરમ વિશુદ્ધિ એમાં કોણ આવી ગયું? મોક્ષ આવી ગયું. તો ફરીથી હજી ઉપરથી લઈએ સમયસાર. અહીંયા કેમ સમયસાર વ્યાખ્યા એવું એવો શબ્દ છે ને, તો સમયસાર, તો સમયસારમાં કોણ લીધા બે? સમયસાર શુદ્ધાત્મા તિકાળી, એની પણ અમે અહીંયા વાત, અને અહીંયા શાસ્ત્ર. તો એ રીતે શુદ્ધાત્મા એટલે એક જીવ આવ્યો, વાણીમાં અજીવ આવ્યો, મારી પણથી કલ્માસિત છે એમ લ્યો તો આશ્રવ બંધાવ્યા, અને મારી અનુભૂતિની પણથી એના સંવાદ નિજરાયું, અને એનું પરમ વિશુદ્ધિ થાવ તેમાં શું? એક જ કળશમાં સાથે તત્વ આવી ગયા છે. ક્રમથી એટલે ઉપર જે લખ્યું છે હજી ગુરુદેવ આપણે લેશે જ આગળ, એ સાથે આ એક આખી આચાર્યની કળા કેવી, જેમ પહેલા શ્લોકની અંદર પણ અસ્થિરૂપે લઈ લીધા, એ બાકીના બે નાસ્તિરૂપ છે એની સમજી લેવાના, એમ અહીંયા પણ મારી અનુભૂતિને જો આચાર્ય ફરીથી શબ્દ પ્રયોગ કયો કરે છે? અનુભૂતિની, અનુભૂતિ જીવનમાં તારે પોતાના ચૈતન્ય તત્વને અનુસરીને પ્રણતિ થવી જોઈએ. બસ એક શું કે સુખ કે કલ્યાણ કે હિત કે જે કાંઈ કે એ શું છે? પ્રણતિ કોને અનુસરવી જોઈએ? પોતાના સ્વભાવને, અનાદિકાળથી પરલક્ષ કરીને એનો વિભાવને પરને અનુસરીને તારી પ્રણતિ છે એ નહીં, એ તો બંધ માર્ગ છે. તો એ બે વાત પર્યાયમાં બે વાત ઉતારી કઈ છે. અને આમ કહીને પણ શું છે, આચાર્ય દેવને પોતાના જે શુદ્ધાત્માની તો આવી અધિકતા, પણ સાથે સાથે પોતાની ભૂમિકા પર્યાયનો પણ શું વર્તે છે? વિવેક વર્તે. શ્રદ્ધામાં શુદ્ધાત્મા એકાંત છે અને જ્ઞાનમાં શું છે? કારણ કે અહીંયા બીજા કળશમાં શું કહ્યું? હું કેવો છું? અનંત ધર્મણી. તો અનંત ધર્મણીમાં કોણ આવે? શુદ્ધ આવે ને અશુદ્ધ બે આવે. અહીંયા સાથે સાથે જે શુદ્ધાત્મા છે તો પર્યાયમાં હજી શું છે? થોડીક શુદ્ધતા છે અને થોડીક અશુદ્ધતા છે, બે વાત સ્વીકાર કરીને. તો એ જે મારી અનુભવની અપૂર્ણ સુખરૂપ પ્રણવતી છે એમાં કોણ આવે? સંવર નિદ્ર એટલે કે મોક્ષનો માર્ગ. અને હવે એની અનુભૂતિની શું થાવ? પરમ વિશુદ્ધ એટલે શું થાવ? મોક્ષ. ચાલો આના ઉપરથી પણ આ ટીકાનું નામ શું છે? અરે વાહ, આત્મખ્યાતિ એટલે શું? આપને પ્રસિદ્ધિ તો થઈ ગઈ છે, હવે શું પછી? જો આચાર્ય દેવ કહે છે કે આ ટીકા રચીને મારે મારી પ્રસિદ્ધિ નથી કરવી, મારે કોની કરવી છે? અને મારી આત્માની પ્રસિદ્ધિ તો મને થઈ ગઈ છે, પણ હજી એક સ્વંજલનનો કસાય બાકી રહે છે, એનો પણ નાશ થાવ એ મારી પૂર્ણ. એક બહુ જ વિચારા જેવું છે, અધુરાશમાં પણ મુનિરાજને સંતુષ્ટ નથી, અને એની જગ્યાએ આપણને વિપરીત તમે સંતોષ માની બેઠા છે. વિપરીત તામાં પણ મેં ઘણું કર્યું છે ને હું બીજા કરતા વધારે છું, ક્યાંક ને ક્યાંક શું થઈ ગયું છે? સંતુષ્ટ નો ભાવ આગળ વધવાના દરવાજા બંધ કરી દે છે. હા, તો સારી વાત છે. જે ફિલ્ડમાં છીએ જેનાથી, હજી એવા ફિલ્ડમાં આગળ છે કે નવું નવું જન્મ મરણ મળ્યા. બહુ સારા ફિલ્ડમાં છે કે બધું નવીનતા જોવે છે ને, વિવિધતા જોવે છે ને. એક નવીનતા અને વિવિધતા શું સૂચવે છે? તમે એક કોઈક રૂચિનો વિષય મેળવો નથી, નહીં તો શું કામ વિવિધતા વગોદે છે? સામાન્યપણે આપણે ચાર દુકાને ફરીએ છીએ, શા માટે ફરીએ છીએ? જે જોવે છે મારા સંતોષરૂપનો મને નથી મળ્યો, ફાંફા મારું એ શું સૂચવે છે? અને મુનિરાજ જ્ઞાનીઓને શું છે? કેમ નથી ઉપયોગ, કેમ ભટકતો નથી? બધે રૂચિનો વિષય મળી ગયો છે એટલે વારે વારે ન્યાજ જાય છે. એ તો હજી ચારિત્રની અધુરા છે એટલે ઉપયોગ બહાર મળે. સુખ શોધવા માટે ક્યારે જ્ઞાનીનો ઉપયોગ બહાર નથી જતો? શેને માટે જાય છે? સ્થિરતાની અધુરાશને કારણે. આપણે તો ઉપયોગ ક્યાં ભટકે છે? સુખની શોધમાં ભટકે છે. અને આટલો બીજા જાણજો, આ ભાવમાં પણ આટલો ઉપયોગ ભટકતા હજી નથી મળ્યો, અને તોય હજી કઈ વિચાર નથી આવતો. ભૂતકાળની તો નહીં, પણ આ ભાવમાં પણ બહિર્મુક્તના ઉપયોગથી પણ હજી શું છે? આપણા સાધ્યની સિદ્ધિ નથી થઈ, અને તો પણ ગુજરાતી શું કઈ ઠેબા ખાઈએ છે પણ શીખતા નથી. અહીંયા એટલે એ જ પ્રકાર છે ને કે અંદર હજી રૂચિ છે ને એ મચક નથી આપતી. ગુજરાતી ખબર મચક નથી. બહાર માં બધું બોલી તો લઈએ, બીજાને સંભળાવી દઈએ, બધું જ કરી લઈએ છે, પણ અંદર માં જે આખું રૂચિને મચક એટલે બદલાવ માટેની બહુ મોટો પુરુષાર્થ જતો. ખાલી કોઈ ભાષાથી કે વિકલ્પથી કે ધારણા જ્ઞાનથી એ થાય એવું નથી. જેમ ઓલું શું કહેવાય, ફેવિકોલથી ચોંટાડ્યું પછી છૂટું પાડવું બહુ મુશ્કેલ પડે કે નહીં? એમ અહીંયા શું છે? આખું રૂચિના અભાવે આ બધી સ્થિતિ છે. રૂચિનો એક જે પલટો થશે તો કામ થયા વગર રહેતો નથી. તો અહીંયા આચાર્ય દેવે એક જ શ્લોકની અંદર વિચાર કરીએ તો બધું જ આવી ગયું. સાથે સાથ તત્વ એ રીતે વિચાર કરીએ તો બધા આવી ગયું. અહીંયા ફરીથી આખું બે વાત આચાર્ય દેવ ખાસ કરી શું કર્યું? પોતાની પ્રગટ થયેલી દશાનો સ્વીકાર છે, પણ હજી પૂર્ણતા થવાની ભાવના છે, અને એના માટે એમણે શું કર્યું છે? ઉપાય ગોતી લીધો છે કે હું કેવો છે? દર દ્રષ્ટિથી શુદ્ધ ચિન્હ માત્ર. મારી જે સાધનામાં અહીંયા સુધી પહોંચ્યો છે એના કારણે છે, એના સ્વીકાર. હવે એમાં જ મારી શ્રદ્ધા એક તો કામ કરી લીધું છે, હવે કોને કામ કરવાનું બાકી છે? સ્થિરતા એ ચારિત્રને. તો એ ચારિત્રના ઉપાય માટે હું આ સમયસર કહીશ તો ગોલન મારા ચિત્તનમ ચાલે. બે પ્રકાર જોઈ લીધો, અને એ હજી અધુરા છે, એને પૂરી કરવાનો શું ગોતી લીધો છે? ઉપાય પણ ગોતી લીધો છે. કે શું છે? કે જે વિષય હાથમાં આવ્યો છે એ જ વિષયનું ભલે હજી શાસ્ત્ર લખવાના વિકલ્પના કાળે છે તે વખતે શું કરજે? ને એ તત્વનું ઘટન કરજે. બીજા વિષયો આવશે પણ એ મૂળ તત્વને એનું ક્યારે પણ શ્રદ્ધા તો નથી તારા ઘૂંટણમાંથી પણ, અને તો પાછી મારી પણતીની શું થવાની છે? પરમ વિશુદ્ધિ એ થવાની. અને એ રીતે એના ઉપરથી આપણને શું આપી દીધો મેસેજ? તમે પણ આ વાણી સાંભળવા કે વાંચવા, અહીંયા લખાણ છે, વાંચવા અથવા કોઈ ગુરુ પાસે સાંભળતો ત્યારે તારે શું કરવા જેવું છે? શુદ્ધાત્માનું ગલન ક્યારે ચૂકતો નહીં, શુદ્ધાત્માને ક્યારે ગૌણ કરતો. ખરેખર વિચારવા જેવું, શુદ્ધાત્માને ક્યારે ગૌણ કરાય? સવિકલ દશા કે નિરિકુલ દશામાં? તારા ધ્યેય તત્વને આરાધનામાં તો પ્રશ્ન જ નથી, પણ એ સિવાયના વિકલ્પના કાળમાં પણ તારા મૂળ તત્વને ક્યારે પણ બોલવાનું તો નહીં, ગૌણ પણ એ કરીશ નહીં. તો આ રીતે ત્રીજા નંબરના શ્લોકમાં આચાર્યદેવ પોતાની વાત કહીને આપણને એ રીતે એક માર્ગની વિધિ પણ બતાવી દીધી કે તારી પ્રણતિમાં તો કેવું છે, એમની પ્રણતિમાં શું છે? અનુભૂતિની પ્રણતિ છે, અને છતાં પણ કલ્માશુદ્ધ શબ્દ છે ને, એમ આપણી પ્રણતિમાં તો શું છે? નિરંતર કલ્માશિત જ છે બધું. તો હવે કે જો આ વિષય છે અને એ વિષયને તારે પ્રાપ્ત કરજે, એને મુખ્યતા કરજે, અને એના માટે જીનવાણીનું જયારે પઠન પાઠન થતું હોય તો એની જ મુખ્યતા રાખીને તું કરજે. એ રીતે આપણને વાત કરી છે, એનો વિસ્તાર પછી આગળ.